તારીખ 11/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 172 ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા થયેલ પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 659
જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વસંમત કરવું એ રીડિંગ નીચે 172 પત્ર ઉપર ગુરુદેવનું પ્રવચન છે. વળી ભ્રાંતિમાં રામજીભાઈ ક્રાંતિ મુદ્રના આલે અંકનો તારીખ નથી નાખ્યું, 2478 છે, વૈશાખ 2475 પ્રવચનનો તારીખ નાખે છે. આગળ વળી ભ્રાંતિમાં ટાળવાનું નિમિત્ત ઓળખાવે છે કે ભ્રાંતિ કયા નિમિત્તે ટળે, કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. આમ તો વિચાર શું આવ્યો તો પછી કાલે સ્વાધ્યાય કર્યા પછી કૃપાળુ દેવે કેટલીક વાત ક્રમથી બોલ કહેતા હોય છે, એ નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે એવો, એટલે પહેલું આ થવું જોઈએ, પછી ઉદાસીનતા પૂર્વક સત્પુરુષની ભક્તિ કર, પછી તો કે એમના ચારિત્રનું સ્મરણ કરવું, પછી તો કે એમના લક્ષણોનું ચિંતન કરવું, એમની મુખાકૃતિનું હૃદય અવલોકન કરવું, મનોચન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરીને નિદાન મળી જાય, એટલા એટલા ઊંડે સુધી જાવું એમ, અને તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું એમ. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે, અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વસંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. એમ કરીને પત્રમાં એના પર વજન ઘણું આપ્યું છે, આ વાત ઉપર વજન ઘણું આપ્યું છે. પહેલા સત્પુરુષ કોણ તે ઓળખવા જોઈએ એ વાત આપણે ચાલી દે, કેમ કે ચારિત્રનું સ્મરણ ક્યારે થાય એમ કે સત્પુરુષનું પહેલા એ સંબંધીનું જ્ઞાન કર્યું હોય તો સ્મરણમાં આવે. સત્પુરુષનું ચરિત્ર કોને કહેવાય, તેના જ્ઞાન વિના તેનું સ્મરણ કઈ રીતે કરી શકે, સત્પુરુષનું ચરિત્ર ક્યાં રહેતું હશે, કોઈ બહારની ક્રિયામાં કે શુભાશુભ રાગમાં સત્પુરુષનું ચરિત્ર નથી. બહારમાં ફેરફાર ન દેખાય પણ ધર્મીને અંતરની દશામાં રુચિનું વલણ સ્વભાવ તરફ વળી ગયું છે. જેમ હીરો નાનો હોય છતાં એની કિંમત લાખોની હોય, નામે ઓફિસ છે કિંમત એની લાખોની હોય, તે ઝવેરી જ જાણે. ઘણા વર્ષ પહેલાની વાત છે, આ તો લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. શાંતિભાઈ ઝવેરીને ત્યાં એમણે થોડુંક એમના વેપારમાં વસ્તુ આવી હોય ને, એક બે ચાર પીસ બતાવ્યા હતા, ચણાની દાળ નાની હોય ને, નાની ચણાની દાળ, મોટી સાઈઝની નહીં, એવડો દાણો હતો. મને કે આની કિંમત 2 લાખ રૂપિયા છે, એક એક નહીં, આ 5 છે અને 10 લાખ રૂપિયા છે. 10 લાખ રૂપિયામાં મોટું આપણું મકાન થાય, આ ખિસ્સામાં પડ્યા જ ખબર ન પડે, ગોડાઉન ન જોઈ હીરા માટે. એ જમાનામાં 2 લાખ હતા, અત્યારે ઓછામાં ઓછા એ એક દાણાની કિંમત 10-15 લાખ રૂપિયા છે, એટલા ભાવનું સ્ટાન્ડર્ડ વધી ગયું છે. તેમ આત્માનું ચારિત્ર અંતરદૃષ્ટિથી જ ઓળખાય. સત્પુરુષનું ચારિત્ર છે એ અંતરદૃષ્ટિથી જ ઓળખાય. ધર્મી આત્માનું ચરિત્ર શું કે તે શરીરની દશામાં કે વસ્ત્રમાં નથી. આ એને કેવા કપડાં પહેર્યા છે, શું ગ્રહણ ત્યાગ કર્યો છે એમાં ચરિત્ર નથી. આહાર શુદ્ધિમાં કે વસ્ત્રના ત્યાગમાં પણ ચરિત્ર નથી. એ તો બધું અજ્ઞાનીઓને પણ હોય છે, કેમ નથી? જો એ ગણશો તો તમારે અજ્ઞાનીને જ્ઞાની માનવા પડશે. સત્પુરુષને અંતરમાં શું ફેર પીડ્યો છે તે જાણ્યા વિના તેમના ચરિત્રનું જ્ઞાન થાય નહીં. સત્પુરુષનું અંતરનું ચરિત્ર શું? શું અમુક ગામમાં રહેતા હતા અને ઝવેરાતનો વેપાર કરતા હતા, જિજ્ઞાસુઓને પત્ર લખતા હતા કે ઉપદેશ દેતા હતા, એમાં શું સત્પુરુષનું ચરિત્ર છે? ગુરુદેવ પ્રશ્ન ઉઠાવ્યો છે. શું એ તો બધી બાહ્ય વસ્તુ છે, તેમાં સત્પુરુષનું ચરિત્ર નથી. પણ અંતરના સ્વભાવને જાણીને ત્યાં ઠર્યા છે. શું છે? અંતરના સ્વભાવને જાણીને ત્યાં ઠર્યા છે. એ ચારિત્ર છે, ઠર્યા એ ચારિત્ર છે. ઉપયોગ સ્થિર થયો, શુદ્ધોપયોગ થયો તે ચારિત્ર છે. અને રાગાદી ભાવોની રૂચિ ટળી ગઈ છે તે જ સત્પુરુષોનું ચારિત્ર છે. રાગાદી ભાવ ટળી ગયા છે એમ ન લીધો, એની રૂચિ ટળી ગઈ છે, રૂચિનો અભાવ થઈ ગયો છે તે જ સત્પુરુષોનું ચારિત્ર છે. તેને ઓળખે તો તેનું ખરું સ્મરણ થાય. એની ઓળખાણ થાય તો ઓળખાણના જ્ઞાનપૂર્વક સ્મરણ આવે, સાંભળે એમને. જ્યારે પરોક્ષ થઈ જાય, વિયોગ હોય, ત્યારે એનું સ્મરણ થાય. તો શું કઈ રીતે સ્મરણ કરશે? એમ મોઢાના દેખાવથી સ્મરણ કરશે? એમના કપડાં કેવા પહેરતા હતા એ સ્મરણ કરશે? શું પ્રવૃત્તિ કરતા હતા કે નહીં? એમનું અંતર ચરિત્ર છે એ સ્મરણમાં આવવું જોઈએ. વળી કહે છે કે સત્પુરુષોના લક્ષણોનું ચિંતન કરવું. આવી ભાષા હતી ને આવું શરીર હતું, એમ શરીરના લક્ષણથી સત્પુરુષ ઓળખાય નહીં. ભાષાથી ન ઓળખાયનું કારણ શું છે? કે ભાષા વક્તા હોય છે એની બહુ સારી હોય છે, ઓરેટર્સ થઈ જાય છે, ભાષા બહુ સારી હોય છે લોકોને. અને લૌકિક કળામાં વક્તૃત્વ કળાનો એક સમાવેશ છે, એ લૌકિક કળા છે. હવે આપણે દાખલો લઈએ કે બેનશ્રી જુઓ, એ ચર્ચા કરતા હતા તો કાંઈ વક્તૃત્વ કળા જેવું કાંઈ જ ન દેખાય. સામાન્ય માણસને કાંઈ છાપ ન પડે બોલવાની, જે છટાથી બોલતા હોય એને છાપ પડે એને. હવે કેવી રીતે ખબર પડે કે આ જ્ઞાની છે? જો છટા ઉપર જાય બોલવાની, શૈલી ઉપર જાય, તો અજ્ઞાનીને જ્ઞાની માનવાનો વારો આવી જાય. પણ શું છે કે બાહ્ય દ્રષ્ટિમાં તો લોકો આમ વક્તાની છટા અને શૈલી હોય સમજાવવાની, તો માણસ આકર્ષાઈ જાય છે. કેમ કે લક્ષણોનું ચિંતન કરવું, તો તમે લક્ષણ શું બાંધશો એમ કે ભાષા હતી, આવું ભાઈ ભાષા હતી, આવું શરીર હતું, શું એમ ઓળખાય નહીં. અંતર સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને રમણતા તે સત્પુરુષનું લક્ષણ છે. ગુરુ આટા મારતા હતા, આટા મારતા મારતા વિચારમાં હોય એમાંથી બોલ્યા કે બાલાનામ પશ્યંતિ લિંગાહા. બાળ બુદ્ધિ જીવો છે, બાલાનામ એટલે બાળકો જેવા છે, એની બુદ્ધિ બાળકો જેવી છે. એ બાહ્ય ચિહ્ન, લિંગ એટલે બાહ્ય ચિહ્ન જોવે છે, અને ત્યાગ કેટલો કર્યો અને શું શું છોડ્યું છે અથવા એને શું શું બોલતા આવડે છે, શું શું અર્થ કરતા આવડે છે શાસ્ત્રોના, એવું વિદવત્તા જોવે. એ બધી બાહ્ય બુદ્ધિ છે કે એમ કે જે ઓળખનાર જીવ છે એ તો એમ ઓળખે છે એમ કરીને બોલ્યા કે અનંત શાંતિના પિંડ ઉપર દ્રષ્ટિ છે કે નહીં એ જોવાનું છે. આમાં શું બોલ્યા? અનંત શાંતિના પિંડ એવો જે આત્મા છે એના ઉપર દ્રષ્ટિ જાય છે કે નહીં, એના ઉપર દ્રષ્ટિ રાખી છે કે નહીં, એ અંદર અંતરથી જોવાનું છે. બાહ્યથી નથી જોવું, એ તો બાળકોની બુદ્ધિ છે કે બાળ બુદ્ધિ છે કે એ રીતે પરીક્ષા થાય નહીં કે અંતર સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને રમણતા તે સત્પુરુષનું લક્ષણ છે. બારમા ત્યાગ થયો કે શુભરાગ થયો તે સત્પુરુષનું ખરું લક્ષણ નથી. શરીર દેખાય છે તે દેવ ગુરુ નથી, તે તો જડ છે. દેવ કે ગુરુ તો આત્મા છે, લેકિન શરીર નથી. દેવ કે ગુરુ તો આત્મા છે અને અંતરમાં શ્રદ્ધા જ્ઞાન ચરિત્ર સ્વરૂપ છે, તે જ તેનું લક્ષણ છે. તે જ લક્ષણ વડે સત્પુરુષને ઓળખે તો પોતાને પોતાનો આત્મા તેવો થાય, ઓળખે તો એવો થાય. તો આ ગુરુદેવ જે કૃપાળુદેવ વાત લે છે એ જ પોતે લે છે કે એવું ઓળખે તો એવો થાય. એમ પત્રનું રીડિંગ પોતે એવું બાંધ્યું છે. સત્પુરુષના ચારિત્રને અવલોકીએ છીએ અને તેવા થઈએ છીએ. પત્રનું મથાવું એવું બાંધ્યું છે. ઓળખે તો એવો થાય, એટલે ઓળખવાનું ફળ શું? જ્ઞાન દશા. 791 માં પેલું સંકેત લીધું, થયું કે ન થયું? એ કારણ જો હોય તો પોતે લખ્યું છે કે કારણમાં કાર્યનો આરોપ કરીને અમે આ વાત કરી છે. પેલું સંકેત કીધું છે તો ત્યાં ખરેખર પરમાર્થ સંકેત નથી, પણ પરમાર્થ સંકેતનું કારણ જોઈને કારણ ગણી પ્રત્યક્ષ આ વાત લખી છે. ગુરુદેવ કહ્યું અહીંયા કે સત્પુરુષને ઓળખે તો પોતાનો આત્મા તેવો થાય. લક્ષણ તેને કહેવાય કે જીવ વડે લક્ષણે ઓળખાય. લક્ષણ અને લક્ષણને અપેક્ષિત સંબંધ છે, નહીતર તો જેમ કે આત્માનું લક્ષણ લક્ષણ જ્ઞાન છે, સ્વભાવનું લક્ષણ. તો એ લક્ષણ ક્યારે? કે લક્ષણને ઓળખું ત્યારે આત્મા ઓળખાણો, તો નહીતર તો જ્ઞાન છે, એ જ્ઞાનની એક પર્યાય છે. એને લક્ષણ ક્યારે બતાવ્યું? અને લક્ષ્ય સાથે અપેક્ષા રાખી ત્યારે. અપેક્ષિત વાત છે. સત્પુરુષમાં એવું શું લક્ષણ છે કે જે બીજામાં ન હોય ને તેનામાં જ હોય? પછી લક્ષણ છે એ એવું છે, એ સ્પેસિફાય કરે છે. લક્ષણ શું કરે છે? સ્પેસિફાય કરે છે, જુદો પાડીને ઓળખવું, એ લક્ષણનું કામ છે. કેમ કે આપણે આટલા માણસ બેઠા છે, અજાણ્યો માણસ કોઈ આવે તો એ ઓળખવા માગે કોઈ વ્યક્તિને મળવા માટે, તો એને અહીંયાથી કીધું કે ભાઈ બધામાં આ વાત જુદી પડશે. હા, એ બીજાને નહીં હોય કે ભાઈ શું છે કે ભાઈ કપાળે લાખું છે, તો કે એ બધાને ન હોય, એ જુદો પડી ગયો. મને એક જ વાત જોવે, બધાને કપાળમાં જોવે કોના કપાળે લાખું છે, બરાબર આ ફલાણા ભાઈ થઈ ગયું. એવી રીતે લક્ષણ છે એ બીજામાં ન હોય એને જ લક્ષણ કહેવાય. એટલે લક્ષણ છે એ સામાન્ય ફેક્ટર નથી. હા, સામાન્ય બધામાં હોય તો એ જુદો ઓળખાય નહીં. સત્પુરુષની અંતરની શ્રદ્ધા જ્ઞાન તે તેનું લક્ષણ છે. બસ અંદરની અને આત્માના શ્રદ્ધા જ્ઞાન છે એ જ એનું લક્ષણ છે, આ સિવાય બીજું કોઈ લક્ષણ નથી. રાગાદી થાય તે તેનું લક્ષણ નથી, એને કેવો રાગ થાય છે એ એનું લક્ષણ નથી. એમ લક્ષણ વડે સત્પુરુષને ઓળખીને તેનું ચિંતન કરવું, તેનું ચિંતન કરે એટલે આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું ચિંતન થયું કે નથી? એમ જ થયું ને. આ પ્રમાણે અંતરની વાત કરીને હવે બાર ની વાત કરે છે, પાછું એમ એટલું મૂકી નથી દીધું. શું કે સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મનવચન કાયાની પ્રત્યક્ષ ચેષ્ટાના અદભુત રહસ્યો ફરી ફરીને નિધિ ધ્યાસન કરવા, મૂળ વચનામૃત એટલું છે, એના ઉપર પ્રવચન છે. કે શરીર મન વાણીની ક્રિયા તો જડ છે, પણ તેની પાછળ અનાકુળ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન છે, તેનું અદ્ભુત રહસ્ય છે. કેવું છે? અદ્ભુત રહસ્ય છે. ક્રિયા જડ છે, પણ એ ક્રિયા જેની નજર હોય એને ખ્યાલમાં આવે છે કે આમાં કંઈક બીજું છે, આમાં કંઈક બીજું એને દેખાય છે. શું એમની જે સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન છે એની ઝલક એમના મનવચન કાયાની ક્રિયામાં, બાહ્ય ક્રિયામાં પણ આવે છે, એમ કેવું છે. હૃદયથી અવલોકન કરવું એટલે ઉપર ઉપરથી ન જોવું, ઉપર ઉપરથી ન જોવું. આપણે નથી કહેતા આ વાત બની અથવા જોઈ અથવા સાંભળી તો અમારું તો હૃદય દ્રવી ગયું, આપણે નથી કહેતા. શું કહે છે? હૃદય દ્રવી ગયું એવું નથી કહેતા આપણે. હે, એટલે એમ કે અંતરની લાગણીઓ ઉપર જે અસર થાય, જેનું સ્મરણ કરતા અવલોકન કરતા અંતરની અંતરમાં અસર થાય, ઠેઠ સુધી આત્મા સુધી અસર પહોંચે, શું એને એને હૃદયથી અવલોકન કર્યું એમ કહેવાય. આમ હૃદય શબ્દ શું કરવા વપરાય છે? કે આખા શરીરના તમામ અવયવોમાં એક એ એક જ અવયવ એવો છે, એ ચાલુ તો ચાલુ જીવન ને એ બંધ તો જીવન બંધ. વાત ખતમ. સેન્ટર પોઈન્ટ છે. હા, કુદરતની વ્યવસ્થા જુઓ. હૃદય જે અહીંયા છે તો એને પાછળીમાં મૂક્યું છે, એને એક પ્રોટેક્શન આપ્યું છે હાડકાનો, કે કોઈ પણ મારે એટલે પેલા આ પાછળ આ પાછળી એનો ગાજી લે. એ તો કોમળ અવયવ છે, એ તો માણસનું બનેલું છે એટલે કોમળ અવયવ છે આખો. હા, માણસમાં તો કોઈ કઠણ હોય કોઈ કૂચા હોય એમાં આ કોમળ છે. હા, તો એને પાંજરું આપ્યું છે, ખુલ્લું નથી આપ્યું કે સીધું એને વાગી જાય કાંઈ. હા, કેમ કે એ એક મહત્વપૂર્ણ અવયવ છે, એ ચાલુ તો ચાલુ જીવન, એ બંધ તો બંધ. એમાં શું છે કે એ એક એવો એવો અવયવ છે. હા, મન પણ ક્યાં છે? આંખ પાંકડીનો આ બાજુ. હા, એ વચમાં છે, આ સાઈડમાં છે. પણ કહેવાનો મતલબ શું છે કે એ જીવન છે. આંખ ફૂટી જાય તો ચાલે માણસને, આંધળા માણસો જીવે છે, કાને ન સંભળાય તો ચાલે, જીભે સ્વાદ ન આવે તો ચાલે, નાકને ગંધ રહી જાય તો ચાલે, શું સ્પર્શની ખબર ન પડે તો ચાલે, હાથ પગ ખોટા પડી જાય તો. હૃદયમાં ફેરફાર થાય, એક સામાન્ય એટેક આવે છે માણસને, પછી એનો કાર્ડિયોગ્રામ લે છે અને કાર્ડિયોગ્રામથી એમ કહે છે કે હાઈમેક થયું છે, તમારું હાર્ટ ડેમેજ થયું છે, અને એ ડેમેજ છે એની દવા નથી. ડેમેજ ડેમેજ મીન્સ પરમેનન્ટ ડેમેજ, હાર્ટ ડેમેજ એટલે પરમેનન્ટ ડેમેજ, એટલે તમારી હાર્ટની અંદર ક્ષતિ ઊભી થઈ ગઈ. બીજા કે ત્રીજા એટલે કે માણસ ઉડી જાય, શું તો એનું એની મૂલ્ય બહુ છે. એમ જે લાગણીઓ એની ઊંડાણથી આવે એનું મૂલ્ય હૃદય જેટલું છે. જીવન જીવનની અંદર લાગણીઓ એક જીવન છે, એ લાગણીઓના જીવનમાં એને હૃદયનું ઉપમા આપવામાં આવે છે. શરીરની દ્રષ્ટિએ હૃદયની ઉપમા આપવામાં આવે છે, એટલે એટલું બધું ઇડિયોમેટિક વાત વ્યવહારિક થઈ ગઈ છે કે વાત વાતમાં એમ બોલે કે ભાઈ અમારું તો હૃદય દ્રવે છે. હૃદય દ્રવે છે એટલે અમારી લાગણીઓમાં એ જાતનો સ્પંદન થાય છે, મૂળ વાત એમ કહેવી છે. હ હૃદયથી અવલોકન કરવું એટલે અંતરના ઊંડાણથી, અંતરની લાગણીથી એને અવલોકન કરવું. ઉપર ઉપરથી જોવું એમ નહીં. તેની પાછળ અણાકુર સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન છે, તેનું અદ્ભુત રહસ્ય છે. મન વચન કાયાની જે પ્રવૃત્તિ થાય છે જ્ઞાનીને, તેનું કરતા પણ જ્ઞાનીને તો ઉડી ગયું છે, કરી શકું છું એવી વાત છે નહીં, એ તો સ્વયં થાય છે. એટલે એ કોઈ આર્ટિફિશિયલી કોઈ દેખાવ કરે શરીરનો એમ નથી, કુદરતી એ પ્રમાણે હોય, એ પ્રમાણે પોતે પોતાના પરિણામમાં ચોક્કસ છે. પછી એની અસર મન વચન કાયા ઉપર જે આવે છે એ આવતા, તો જુનારાને જોવું છે, પોતે તો પોતાના કામમાં છે. તેમાં તેને કદી સુખ બુદ્ધિ થતી નથી, કરતા બુદ્ધિ નથી, અને ભેદ જ્ઞાન ક્યારેય ખૂસતું નથી. હું ભિન્ન છું એનાથી, હું ભિન્ન છું. આવું જ્ઞાનીનું અદ્ભુત રહસ્ય છે તે વારંવાર વિચારવા યોગ્ય છે. એનો વિચાર કરો, એનું અવલોકન કરવું, એનું ઊંડાણથી અવલોકન કરવું એમ કહેવા માંડે. વિચાર આવ્યો કાલે ચર્ચા ચાલી ને, ગુરુગુરુને પરીક્ષા બુદ્ધિથી જોતો હતો ત્યારે શું વિચાર આવેલો બધું યાદ છે, બીજું બધું ભૂલી જવાય છે, આવું નથી ભૂલાતું. એમ વાણીમાં તો આત્માની વાત સિવાય બીજી વાત નથી, મુખ્યપણે આત્માની વાત છે, દરમિયાન યોગની વાત છે, અધ્યાત્મની વાત છે. રસ પણ સારો દેખાય છે, બોલે છે ત્યારે એમનો રસ પણ સારો દેખાય છે. અને એ કેમ ખબર દેખાણો, કે અહીંયા રસ સાથે રસનું જોડાણ થાય છે, આપણને રસ ચડે છે એટલે એમને રસ છે એ વાત નક્કી છે. અહીંયા રસ ન હોય તો અહીંયા રસ ચડે નહીં, રસ પણ સારો છે. એટલે બધા પ્લસ પોઈન્ટ આવવા માંડ્યા, એટલે પરીક્ષાનો દોર ચાલુ રહ્યો. એમાં એમ જોવું તો વીસ વિકલ્પ આવેલો, કોઈને કીધું નથી હજી બધું એમ નહીં, હજી એમ નહીં, એમનું હૃદય પકડવું છે. શું આવેલું એમનું હૃદય પકડવું છે, હાર્ટમાંથી બોલે છે કે નહીં, એટલે આત્મામાંથી અંતરમાંથી બોલે છે કે નહીં, એવા એવા વિકલ્પ શરૂઆતમાં હતા. પછી પહેલાં બે ચાર વખત કયો મૌન, પણ ક્યાંય બોલવું નહીં, ચાલવું નહીં, કોઈની યાર હળવું નહીં, બોલવું નહીં, હું ખાલી પરીક્ષા બુદ્ધિથી બધું જોયા કરું. મોટા ભાગના જગ્યાએ ભૂલે છે, એમાં બુદ્ધિ વાળા ખાસ ભૂલે છે. કેમ કે એ બુદ્ધિ લડાવવાના છે, અને ઓલાની બુદ્ધિ થોડીક વધારે છે, પતી ગયું તમારું આવી બેન. એટલે એ રીતે જોવાનો પ્રયત્ન કરીને પછી માન્ય કરેલા છે, એમને માન્ય કરેલા નથી. એટલે હું કહેતો આપણે પરીક્ષા કરીને આવ્યા છીએ કે એમને ઘૂસી ગયા છે, જરા જોઈ લીધો હો. એમ નથી, પાત્રતા વાળાને વધારે ખબર પડે. પાત્રતા વાળા બુદ્ધિ વગરના હોય ને બુદ્ધિ વાળા, ઓછી બુદ્ધિ વાળા હોય ને જાજી બુદ્ધિ વાળા હોય, બે હોય. પણ જગતમાં લોકોને બુદ્ધિમાન માન્ય છે, ઓછી બુદ્ધિવાળો માન્ય નથી, કે ભૂલ કરે છે. અને બુદ્ધિવાળો ભૂલ નથી કરતો એવો એક લૌકિક કોન્સેપ્ટ જે છે એ પ્રકારનો નિશ્ચય છે. લૌકિકની અંદર તો નિશ્ચય એવો છે, તો કે આ ક્ષેત્રની અંદર એવું નથી, એકાંત એવું નથી. બેન સર તો સ્પષ્ટ લખે છે વચનામૃતમાં કે કોણ પામશે, ક્ષોભસમવાળો નહીં પામે, પાત્રતાવાળો પામશે. પરિણામમાં ફેરફાર એની જે મિથ્યા શ્રદ્ધા છે એ મંદ થઈ છે. એ તો દર્શન ગુણનો અનુભાગ ઘટ્યો છે. સ્પષ્ટ ભાષામાં કહે તો દર્શન ગુણનો અનુભાગ ઘટ્યો છે. જ્ઞાનમાં નિર્મળતા આવી છે, વિવેક આવ્યો છે કે મારું હિત ક્યાં છે, મારું અહિત ક્યાં છે, એને સમજવામાં જ્ઞાન એટલું સક્ષમ થયું છે, યોગ્યતાવાળું થયું છે. અને ચારિત્ર ગુણની અંદર જે રાગદ્વેષના પરિણામ થાય છે એનો રસ તૂટ્યો છે. રાગદ્વેષ નથી ગયા, એનો રસ ને રુચિમાં ફેર પડ્યો છે. આ ત્રણેય મુખ્ય ગુણમાં ફેર પડે અને એક જ શબ્દમાં, આપણે પાત્રતાના આર્ટિકલમાં વાત કીધી છે, એક જ શબ્દમાં એને પાત્રતા કહેવાય છે. મિત્ર, એની અંદર ત્રણેય ગુણોનો આ પરિણામના ફેરફારની નોંધ છે. શું એને પાત્રતા કહેવાય? એ પામે. એટલો બુદ્ધિનો ઉઘાડ હોય અને નિર્મળતા ન હોય તો એ પામે નહીં. કેમ કે બુદ્ધિનો ઉઘાડ હોય ને નિર્મળતા ન હોય, જ્ઞાન છે ને એ રીતે છેતરામણો પર્યાય છે. તો ઉઘાડ હોય ને નિર્મળતા ન હોય ને ઉઘાડ ન હોય ને નિર્મળતા હોય, શું કરો? જ્ઞાન ગુણ નો ક્ષોપ્ષમ અને વીર્ય ગુણ નો ક્ષોપ્ષમ, એને જો સવળી દિશા મળે એનો બીડો પાર થઈ જાય. એને જો સવળી દિશા ન મળે તો એ કઈ બાજુ જાય એનું કેવું મુશ્કેલ છે. કેમ કે એની શક્તિ છે ને દુરુપયોગ છે. શક્તિ તો છે, ક્ષોપ્ષમ છે, વ્યક્ત શક્તિ છે. બે ગુણની વ્યક્ત શક્તિને ક્ષોપ્ષમ કહેવાય છે. હવે એ શક્તિનો સદુપયોગ થાય તો સારું કામ કરે, દુરુપયોગ થાય તો ખરાબ કામ કરે. દુનિયામાં નથી કહેતા ભાઈ ભાઈ એની પાસે શક્તિ છે એમ કે, શું કહે? એની પાસે શક્તિ છે. પૈસાને શક્તિ કહેવાય છે, જગતમાં પાવર કહેવાય છે, બરાબર છે? તો કે એને એનો સદુપયોગ થાય ને દુરુપયોગ થાય. તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે સમયસર પણ ખરીદી શકો અને 100 રૂપિયા એનો દારૂની બાટલી પણ ખરીદી શકો. તમે ક્યાં લગાડો છો એ શક્તિને, એના ઉપર તમારો ભવિષ્યનું ફળ આવે છે. એટલે એ રીતે આમાં જોવાનું છે. એટલું ઉઘાડ નથી જોવાનો. ઉઘાડની દિશા કઈ છે, એ કઈ દિશામાં કામ કરતો થયો છે, સ્વલક્ષી છે કે પરલક્ષી છે, શું આટલું જોવું. એનો અહંભાવ હોય ને, એનો અહંભાવ પર્યાય દ્રષ્ટિ એટલે થઈ જાય એટલે પછી એ પ્રકાર ઉભો થઈ જાય. સ્વલક્ષી પણ આમાં ન થાય, એ મોટી વાત છે. સ્વલક્ષી ને પરલક્ષી પણ એ જ મોટી વાત છે. આખો આધાર જ એના ઉપર છે. કેમ કે જ્ઞાન તો નેતા છે, બધા ગુણોમાં દોરવે છે. કોણ? લીડર જ્ઞાન છે. સ્વલક્ષી હોય તો અંદરમાં લઈ જાય, પરલક્ષી હોય તો બહારમાં લઈ જાય. બસ આટલું જોવાનું છે. એ જોતા આવડવું જોઈએ. બધા ફેરફાર જ્ઞાન કરશે તો લીડર છે ને, બધાને દોરી જશે ને, બધા ગુણને આત્મામાં દોરી જશે. ઘણા એમ પૂછે છે, વિચારી આવતો હતો કે ભાઈ તમારા પરિચયમાં ઘણા માણસો આવે છે તો આનો તમને કેમ ખ્યાલ ન આવ્યો, આનો તમને કેમ ખ્યાલ? હું બહુ ઉપયોગ લંબાવતા જ નથી. કોઈની જવાબદારી હોઉં ને માથે, કોઈની જવાબદારી આપણે લેતા નથી. આપણે આપણું કામ કરવા નીકળ્યા છીએ. એમ કોઈ પરિચયમાં આવે, કોઈ ન આવે તો પૂર્વકર્માધીન છે. શું આપણે ઓળખવાની માથાકૂટમાં જવું શું કરવા? આ કેવો છે, આ કેવો છે, આ કેવો છે, કે ધંધો લઈને બેઠા છીએ આપણે, કામ એ કામ લઈને બેઠા છીએ કાંઈ આપણે, એ નહીં. તમે તમારા પરિણામ કયો એના ઉપરથી થોડો ખ્યાલ આવે યોગ્યતાનો. હવે એની અંદર તમે સાચું જ કયો છો, ખોટું જ કયો છો, એ બધા કોટમાં હામાને જવાની શું જરૂર? હે, આપણે જવાની શું જરૂર? એટલે પ્રયોજન શું? મૂળ વાત તો શું છે કે ભાઈ એ કોઈને ઓળખવાનું આપણે પ્રયોજન નથી. આપણે આપણું કામ કરવાનું પ્રયોજન છે. જે જેવા હોય તે વતે તેવા, આપણે એની સાથે બહુ નિસ્બત નથી. પેલું પરિણામ અનુકૂળ હોય તો ઠીક ને પ્રતિકૂળ હોય તો ઠીક, આપણે શું લેવા દેવા છે? એ આપણે કઈ નિસ્બત તો છે ને, પછી વાત પૂરી થઈ જાય છે. શું કે છે કે જ્ઞાનીને હું ભેદ જ્ઞાન ક્યારે ખસતું નથી એવું જે એનું અંતર પરિણમન છે એ જ્ઞાનીનું અદ્ભુત રહસ્ય છે, તે વારંવાર વિચારવા યોગ્ય છે. સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન અને વારંવાર તેમના સમાગમની ભાવનામાં પોતાને સત સમજવાની રુચિ છે. મુદ્દો શું કાઢ્યો ગુરુદેવ? જે જીવ સત્પુરુષની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરે છે એટલે શું, એના ભાવો પકડે. મુખાકૃતિ આ એક ડાયલ છે, મોઢું છે ને, એને વૈદકમાં પણ ડાયલ કીધું છે. તમારી હુજરી બગડે એટલે કાં જીવે ચાંદુ પડે, કાં આંખ આવે, હડેખમ થાય, ફરાણું થાય, બધું એમ. આ લાગણીઓમાં પણ આટલી જગ્યા છે એ સીધું તમને આપણે ઓલામાં કહે છે ને, ટીવીનો સ્ક્રીન છે, સ્ક્રીન ઉપર પિક્ચર આવી જાય. મશીનરી બધી અંદર છે, સ્ક્રીન ઉપર પિક્ચર આવે. ભાઈ આ માણસ કેમ લાગ્યો તમને? તો કે ભાઈ મને હોઠ માંકો હતો એટલે હું તો કે રી આવી ગયેલા દેખાણા હતા. આંખ એક પોણા ઇંચનો, એક ઇંચનો અવયવ છે, સેંકડો ભાવો વ્યક્ત કરે. કઈ બોલતો ન હોય, એક અક્ષર તમને કડવું ન કહેતો, દ્વેષ એની આંખમાં દ્વેષ પહેર્યો છે, પકડી લીયા. માણસ જે જે ભાવોનો પરિચય પોતાને હોય એ ભાવોને એ આંખમાંથી પકડી શકે ને ન પકડી શકે, ન પકડી શકે. અપરિચિત ભાવોને ન પકડી શકે. બધું કે ધ્યાનસ્થ જે ભગવાનની મુદ્રા છે એમાં અમારા મિત્રો એમના ઢળેલા છે. આપણે મંદિરજીમાં ભગવાનની પ્રતિમા છે તો એના ઉપરથી એમનું અંતર્મુખી પરિણમન છે એ સમજાય છે. નેત્ર ઉપરથી પણ અંતર્મુખી પરિણામો હોય, પરિણમન હોય ત્યારે બીજા અવયવો પણ એ રીતે જ હોય. માણસ રિહાય ત્યારે એમ કે ભાઈ નાકનું ટેર ઉચડી ગયું છે એનું, કે ભાઈ નેણું ઢેલડીયું ચડી ગઈ છે એમ કહે છે. નેણને ઢેલડીયું કહે છે, ખબર ને, ઢેલડીયું ચડી ગઈ છે. હું કાંઈ ન બોલે પણ એ બધા ફેરફારો, હોઠના ફેરફારો, નાકના ફેરફારો, નેણના, આ બધા ફેરફારોમાં જે થાય છે એમાંથી એમના લાગણીઓ વ્યક્ત થાય છે. એટલે કૃપાળુ દેવ લીધું કે મુખાકૃતિનું અવલોકન કરવું. અંદરમાં જે આત્મભાવ ચાલ્યો છે એ આત્મભાવનું પ્રદર્શન પણ એમાં થતું હોય છે, પણ ઊંડાણથી, હૃદયથી, એટલે ઊંડાણથી અવલોકન કરવું. ઉપર ઉપરથી ખબર ન પડે, ઉપર ઉપરથી તો બીજા સામાન્ય માણસ જેવા સામાન્ય માણસ લાગે, પણ એ બાજુ જેનો વલણ હોય, એ ભાવોને સમજતાથી આવે, એનો થોડો પરિચય હોય, એ અવલોકન કરે ત્યારે એને વિશેષ ભાવ આવે છે. જીન પ્રતિમાની સ્થાપનામાં સ્થાપના નિક્ષેપ છે. ગુરુદેવ શ્રીએ સ્થાપના નિક્ષેપ ઉપર પ્રવચન આપતા વાત કરેલી, એ આપણે પરમાગમ સારમાં એક મુદ્દો ખેંચ્યો છે કે જેને ભેદ જ્ઞાન ન થતું હોય એને ભેદ જ્ઞાનનું નિમિત્ત છે. નહીતર સ્થૂળપણે શું કહેવાય છે કે ભગવાનના દર્શન એ શુભરાગનું નિમિત્ત છે. સ્થૂળપણે એમ વાત છે કે તમે મંદિર જાઓ કે તમને ભગવાનના દર્શન કરવાના, પ્રણામ કરવાના, ભક્તિ કરવાના, પૂજા કરવાના, વંદન કરવાના ભાવ આવે, એ બધા તમને શુભ ભાવ છે. તો કે કેવળ એવું નથી, એ તો બધી ઉપર ઉપરની વાતો છે. બાકી જે આત્મકલ્યાણના માર્ગે ચડે છે એને ભગવાનની પ્રતિમા ભેદ જ્ઞાનનું નિમિત્ત છે. જે વિજ્ઞાન કરવાનો ઉત્સુક છે, વિજ્ઞાન કરવાનો પ્રયત્નશીલ છે એવા જીવને એ ભેદ જ્ઞાનનું નિમિત્ત છે, અને જેને ભેદ જ્ઞાન થઈ ચૂક્યું છે એવા જે જ્ઞાનીઓ છે એને એ ધ્યાનનું નિમિત્ત છે. કેમ કે એમનું ધ્યાન જોઈને અહીંયા ધ્યાન જામે છે,
એમનું ધ્યાન જોઈને અહીંયા ધ્યાન લાગે છે. બાહુબલી ભગવાન નું ખડગાસન ધ્યાન છે. કેવું ધ્યાન છે? ત્રણ બિરગુલામાં તમે જુઓ તો ઉભા થવાનું મન ન થાય, આમાંથી ભૂખ તરસ ને ભૂલી જાય માણસ, એવી વિતરતે વિતરાકતા જે કહેવાય. એટલું મુદ્રા સરસ બનાવ્યું છે. હા, તો અંગ અંગમાં વિતરાકતા લાગે એમને. હો, તો એકને ધ્યાનનું નિમિત્ત છે. તો કૃપાળુદેવે સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતા ઉપર પ્રહાર કર્યો છે. નહીતર બહુ મૃદુભાષી હતા કે ધ્યાનનું કારણ એવી જે પ્રતિમા, એનો નિષેધ કર્યો છે. હું એના પક્ષમાં નથી, એના વિરુદ્ધમાં છું, એવું લખ્યું છે. ધ્યાનનું કારણ દીધું છે. પોતે પોતે જ્ઞાની છે ને, ધ્યાનનું કારણ દીધું છે. સ્વભાવનું કારણ નથી દીધું. મુખાકૃતિ ઉપર ઘણા ભાવો આવે છે. જ્ઞાની એના માટે ખરેખર અધિકારી છે. પછી અત્યારે જ્ઞાનીઓ નથી તો બધા પૂજા કરે છે, પણ જ્ઞાનીની ઉપસ્થિતિમાં પંચકલાણક થાય અને એની અનુપસ્થિતિમાં થાય એમાં ફેર હોય છે, એ અમે જોયું છે. બે જગ્યાએ જોયું છે. સંપ્રદાયમાં કરે છે. દિગંબર સંપ્રદાયમાં ઘણા મંદિરો થાય અને ગુરુદેવની નિશ્રામાં ઘણા મંદિરો થયા, બેંત્રી હાજરીમાં મંદિરો, ઘણો ફેર પડે છે. કેમ કે એ બાહ્ય જીન શાસન છે સભામણાનું, અને જ્ઞાની પોતે અંતરંગ જીવંત જીન શાસન છે. એટલે એમાં ધ્યાન છે. ત્યાં જે પંચકલ્યાણક થાય છે એમાં ધ્યાન છે. એટલે એમાં ધ્યાન નથી, એટલો બધો ફેર છે. જીવન છે, પોતે જીવન જીન શાસન છે. 15મી ગાથામાં નો કીધું, જે અબુદ્ધ પુરુષ અનિને આત્માને અનુભવો જીન શાસન સર્વમ, એ સમસ્ત જીન શાસન છે. કુંકુંડાચાર્યની ગાથા છે 15મી સમયસારની. અને જીન શાસન સમૂહ ઉપર આપણે એક પુસ્તક સંકલન કરાવ્યું છે. વિરોધ થયો ને, આપણે ભલે સૂર્યકૃત્ય પ્રતિમાનું નામ આપ્યું હતું, પણ એ તો અરિહન પ્રતિમા છે. અરિહન પ્રતિમાનો નિષેધ થયો અને સ્થાપનાનો નિષેધ થયો. નિષેધ થયો એટલે નહીં નો નિષેધ થયો, નહીં તો જ્ઞાનીનો બને હોય તો જ્ઞાનીનો નિષેધ થયો. જ્ઞાનીનો નિષેધ થયો એટલે જીન શાસનનો નિષેધ થયો. કેમ કે એ તો જીન શાસન સ્વભાવ ક્યાં છે? એ તમે જીન પ્રતિમાનો નિષેધ નથી કરતા, આખા જીન શાસનનો નિષેધ કરો છો. વાત ત્યાં એક મુદ્દા ઉપર ઘણા લોકોને ફરવું પડ્યું છે. એક જ મુદ્દા ઉપર એની ઉપર ખૂબ ચર્ચાઓ ચાલતી, ઘણાની સાથે ડિસ્કશનનો પ્રશ્ન ઊભો થતો કે આ તમે કરો છો પણ શું સમજીને કરો છો? અમને બધું બીજું પણ લાગે છે, આમાં બીજી પણ વાતો આવે છે, વિરોધમાંથી ઘણી વાતો આવતી. આમ વાત છે, કોઈ બાને કોઈ ગેરસમજણથી કોઈ કાળે કોઈ જીન પ્રતિમાનો નિષેધ નહીં થવો જોઈએ. કેમ કે કઈ જીન પ્રતિમા કયા જીવને ભવિષ્યમાં નિમિત્ત પડશે એનું તમને જ્ઞાન છે કે નથી? એક શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તીર્થંકર કરતા તીર્થંકરની પ્રતિમા 10,000 ગણી ઉપકારી છે. કેટલી? 10,000 ગણી. કેમ કે તીર્થંકર દેવ છે એ આયુષ પર્યંત રહેવાના, જે સિદ્ધાલયમાં વિરાજમાન થઈ જશે જઈને, એમની પ્રતિમા રહેશે, 1,000 વર્ષ રહેશે. કાળ અપેક્ષા લીધી છે ત્યાં. કેમ કે જીન પ્રતિમા જીન સારખી, બીજું વાણી સિવાય કઈ ફરક નથી. તો કે 10,000 ગણી ઉપકારી છે. આવું શાસ્ત્રમાં તો બધા કેટલા વ્યૂ પોઈન્ટ આવે છે. આખો અપેક્ષાનો ગણતે જુદો આખો લીધો એમણે. નિતર આ તો સજીવન મૂર્તિ છે અને આ તો પ્રતિમા, એ પ્રતિમા છે આખરમાં, પણ તોય ઉપકારી નો દ્રષ્ટિકોણ કેવો પકડ્યો છે પકડનારા? નાનીનું વચન છે, પુસ્તક મારી પાસે, મને કીધું આમ આમ લખું, હા સાચું લખે છે, એમનો જે દ્રષ્ટિકોણ છે ને એ સાર સાચો છે. કેમ કે ભગવાન વિરાજમાન ની લિમિટેડ કાર્ય છે ને આમની લિમિટ વધારે છે. અહીંયા શું માણસ પીવો જાય છે, મંદિર રહી જાય છે. અમારે મંદિર કરવું ત્યારે એ જ ભાવના હતી. મને કોઈ મંડળમાં કોઈ પૈસા વાળા માણસો નહીં, કોઈ શક્તિ નહીં મંદિર કરવાની. આ તો તકલીફ કરતા કરતા મિલ થઈ ગઈ. અમારે મંદિર થયું છે એવી રીતે થયું છે. હું હું તો અમે તકલીફ કરતા હતા, એમાં અમે મિલ થઈ ગયું. ભાઈ હું તો એક જ વિચાર આવતો હતો કે આપણે વ્યા જઈશું, મંદિર રહી જશે. મંદિર કરવાનો ભાવના આવી ને ત્યારે પહેલો એ વિચાર આવ્યો હતો. આપણે તો લિમિટ છે, પણ મંદિર તો 200-500 વર્ષ રહી જશે. આ એ વસ્તુ કરી લેવી જોઈએ એક વખત. જેમાં ઘણા દ્રષ્ટિકોણ વિચારવામાં હોય છે એ વિચારવા જોઈએ માણસે. શું કે છે, મુખા કરતેના અવલોકન ઉપરથી વાત ચાલી અને વારંવાર તેમના સમાગમની ભાવનામાં પોતાને સ્વતંત્ર સમજવાની રૂચિ છે. એને રુચિ હોય એને સત્સંગ રૂપે, સત્સંગ આત્માની રુચિ નથી રહી. બે ત્રણ મિનિટ છે. હવે કહે છે કે તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. જ્ઞાનીઓને શું, જ્ઞાનીઓએ શું સંમત કર્યું છે કે આત્માના સ્વઆશ્રય સિવાય ત્રણ કાળમાં ધર્મ નથી. એટલે સ્વાશ્રય તે જ જ્ઞાનીને સંમત છે, પરાશ્રય જ્ઞાનીને સંમત નથી. ગુરુદેવ તો એક મગની બે ફાળ, બે વાત નથી કરતા. તું સોમારે પરમા નહીં જાણ. બસ
બધા
પડખાની બધી વાત કરી, ફાવતું લીધી ભૂલ્યા. કોઈ કોઈ વાત પકડી, કોઈ કોઈ વાત પકડી. આની મત શામાંથી નીકળ્યા છે? તીર્થંકર ની વાણી માંથી કે સાંખ્યા એકલો દ્રષ્ટિ નો વિષય પકડ્યો. હા તો બૌદ્ધ વાળા એકલો પર્યાય નો વિષય પૂછી ગયો. આમાંથી તો અન્યમત ઉભા થયા છે, ફાવતું પકડવામાંથી જ અન્યમત ઉભા થયા છે. અને આપણે ત્યાં જે વિવાદનો પ્રસંગ ઉભો થઈ ગયો છે અને વિદ્વાનો વિદ્વાનો વચ્ચે એકમત નથી, એનું કારણ પણ એ છે. કોઈને કંઈક ફાવે છે ને કોકને કંઈક ફાવે છે, બે ગુરુદેવનો જ આધાર લે છે. એટલે પછી વિચાર ભેદ ઉભો રહી જાય, શું વાત લ્યો તો ક્યાંય ભૂલ થાય એવું છે.
આપણે સમજ સમજ લઈ જવા હતું ત્યાંથી તો આપણને નથી.